ओम शांति। गुड मॉर्निंग। 15 अप्रैल 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य से मीठा बाळको, बाप आप रूहो साथे रू रिहान करे छे। तमे आव्या छो, તમે આવ્યા છો બાપની પાસે 21 જન્મો માટે પોતાની લાઈફ અર્થાત જીવન ઇન્શ્યોર અર્થાત સલામત કરવા। તમારી લાઈફ એવી ઇન્શ્યોર થાય છે જે તમે અમર બની જાઓ છો। મીઠા બાળકો, બાપ આપ રૂહો સાથે રૂ રિહાન કરે છે। તમે આવ્યા છો બાપની પાસે 21 જન્મો માટે પોતાની લાઈફ અર્થાત જીવન ઇન્શ્યોર કરવા। તમારી લાઈફ એવી ઇન્શ્યોર થાય છે જે તમે અમર બની જાઓ છો। પ્રશ્ન છે, મનુષ્ય પણ પોતાની લાઈફ ઇન્શ્યોર કરાવે છે અને આપ બાળકો પણ, બંનેમાં અંતર શું છે? ઉત્તર છે, મનુષ્ય પોતાની લાઈફ ઇન્શ્યોર કરાવે છે કે મરી જઈએ તો પરિવાર વાળાઓને પૈસા મળે। આપ બાળકો ઇન્શ્યોર કરો છો કે 21 જન્મ માટે આપણે મરીએ જ નહીં, અમર બની જઈએ। સતયુગમાં કોઈ ઇન્શ્યોરન્સ કંપનીઓ હોતી નથી। હમણાં તમે પોતાની લાઈફ ઇન્શ્યોર કરી દો છો કે પછી ક્યારેય મરશો નહીં, આ ખુશી રહેવી જોઈએ। ગીત છે, યહ કોન આજ આયા સવેરે સવેરે। ઓમ શાંતિ। રૂહાની બાપ રૂહાની બાળકો સાથે રૂ રિહાન કરે છે। આપ બાળકો જાણો છો, બાપ આપણને હમણાં 21 જન્મો તો શું 40-50 જન્મો માટે ઇન્શ્યોર કરી રહ્યા છે। તે લોકો ઇન્શ્યોરન્સ કરે છે કે મરી જાય તો તેમના પરિવારને પૈસા મળે। તમે ઇન્શ્યોર કરો છો 21 જન્મો માટે મરીએ જ નહીં, અમર બનાવે છે ને। તમે અમર હતા, મૂળ વતન પણ અમર લોક છે, ત્યાં મરવા જીવવાની વાત નથી રહેતી, તે છે આત્માઓનું નિવાસ સ્થાન। હવે આ રૂરિહાન બાપ પોતાના બાળકો સાથે કરે છે, બીજા કોઈ સાથે નથી કરતા। જે રૂહ પોતાને જાણે છે એની સાથે જ વાત કરે છે, બાકી બીજા કોઈ બાપની ભાષાને સમજશે નહીં। પ્રદર્શનમાં આટલા આવે છે, તમારી ભાષાને સમજે છે શું? કોઈ મુશ્કેલ થોડું સમજે છે, તમને પણ સમજાવતા સમજાવતા કેટલા વર્ષ થઈ ગયા છે તો પણ કેટલા થોડા સમજે છે, છે પણ સેકન્ડમાં સમજવાની વાત। આપણે આત્માઓ જે પાવન હતા તે પતિત બન્યા છીએ, ફરી આપણે પાવન બનવાનું છે। એના માટે સ્વીટ ફાધર અર્થાત મીઠા પિતાને યાદ કરવાના છે। એમના કરતા સ્વીટ અર્થાત મીઠી બીજી કોઈ વસ્તુ હોતી નથી। આ યાદ કરવામાં જ માયાના વિઘ્ન પડે છે। આ પણ જાણો છો, બાબા આપણને અમર બનાવવા આવ્યા છે, પુરુષાર્થ કરી અમર બની અમરપુરીના માલિક બનવાનું છે। અમર તો બધા બનશે, સતયુગને કહેવાય જ છે અમરલોક। આ છે મૃત્યુલોક, આ અમર કથા છે। એવું નથી કે ફક્ત શંકરે પાર્વતીને અમર કથા સંભળાવી, એ તો બધી છે ભક્તિ માર્ગની વાતો। આપ લોકો ફક્ત મુજ એકથી સાંભળો, માં એકમ યાદ કરો, જ્ઞાન હું જ આપી શકું છું। ડ્રામા પ્લાન અનુસાર આખી દુનિયા તમો પ્રધાન બની છે। અમરપુરીમાં રાજ્ય કરવું એને જ અમર પદ કહેવાય છે. ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીઓ વગેરે હોતી નથી. હમણાં તમારી લાઈફ ઇન્સ્યોર કરી રહ્યા છે, તમે ક્યારેય મરશો નહીં. આ બુદ્ધિમાં ખુશી રહેવી જોઈએ. આપણે અમરપુરીના માલિક બનીએ છીએ તો અમરપુરીને યાદ કરવી પડે. વાયા મૂળ વતન જ જવાનું હોય છે. આ પણ મન મના ભવ થઈ જાય. મૂળ વતન છે મન મના ભવ, અમરપુરી છે મધ્યાજી ભવ. દરેક વાતમાં બે શબ્દ જ આવે છે, તમને કેટલા પ્રકારથી અર્થ સમજાવે છે તો બુદ્ધિમાં બેસે. સૌથી વધારે મહેનત છે જ આમાં, પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે. આપણે આત્માઓએ આ જન્મ લીધો છે. 84 જન્મમાં ભિન્ન ભિન્ન નામ, રૂપ, દેશ, કાળ ફરતા આવ્યા છીએ. સતયુગમાં આટલા જન્મ, ત્રેતામાં આટલા. આ પણ બધા બાળકો ભૂલી જાય છે. મુખ્ય વાત છે પોતાને આત્મા સમજી સ્વીટ બાપને યાદ કરવા. ઉઠતા બેસતા આ બુદ્ધિમાં રહેવાથી ખુશી રહેશે. ફરીથી બાબા આવ્યા છે, જેને આપણે અર્ધો કલ્પ યાદ કરતા હતા કે આવો, આવીને પાવન બનાવો. પાવન રહે છે મૂળ વતનમાં અને અમરપુરી સતયુગમાં. ભક્તિમાં મનુષ્ય પુરુષાર્થ કરે છે. મુક્તિમાં કે શ્રી કૃષ્ણપુરીમાં જવા માટે, મુક્તિ કહો અથવા નિર્વાણ ધામ કહો. વાનપ્રસ્થ શબ્દ સાચો છે. વાનપ્રસ્થીઓ તો શહેરમાં જ રહે છે. સંન્યાસી લોકો તો ઘરબાર છોડી જંગલમાં જાય છે. આજકાલના વાનપ્રસ્થીઓમાં કોઈ દમ નથી. સંન્યાસી તો બ્રહ્મને ભગવાન કહી દે છે, બ્રહ્મલોક નથી કહેતા. હવે આપ બાળકો જાણો છો, પુનર્જન્મ તો કોઈનો પણ બંધ નથી થતો. પોત પોતાનો પાઠ બધા ભજવે છે. આવા ગમનથી ક્યારેય છૂટવાનું નથી. આ સમયે કરોડો મનુષ્ય છે, હજી પણ આવતા રહેશે, પુનર્જન્મ લેતા રહેશે. પછી ફર્સ્ટ ફ્લોર અર્થાત પહેલો માળ ખાલી થશે. મૂળ વતન છે ફર્સ્ટ ફ્લોર, સૂક્ષ્મ વતન છે સેકન્ડ ફ્લોર. આ છે થર્ડ ફ્લોર, અથવા આને ગ્રાઉન્ડ ફ્લોર કહો. બીજો કોઈ ફ્લોર નથી. તેઓ સમજે છે સિતારાઓમાં પણ દુનિયા છે, એવું નથી. ફર્સ્ટ ફ્લોરમાં આત્માઓ રહે છે. બાકી મનુષ્યો માટે તો આ દુનિયા છે. તમે બેહદના વૈરાગી બાળકો છો. તમારે આ જૂની દુનિયામાં રહેતા પણ આ આંખોથી બધું જ જોતા નથી જોવાનું. આ છે મુખ્ય પુરુષાર્થ, કારણ કે આ બધું ખતમ થઈ જશે. એવું નથી કે સંસાર બન્યો જ નથી, બનેલો છે, પરંતુ એનાથી વૈરાગ્ય થઈ જાય. અર્થાત આખી જૂની દુનિયાથી વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ પછી છે જ્ઞાન, પછી ભક્તિનો વૈરાગ્ય થઈ જાય. બુદ્ધિથી સમજો છો કે આ જૂની દુનિયા છે, આ આપણો અંતિમ જન્મ છે. હવે બધાએ પાછું જવાનું છે. નાના બાળકોને પણ શિવ બાબાની યાદ અપાવવાની છે. ઉલટું સુલટું ખાવા પીવાની વગેરેની કોઈ આદત ન પાડવી જોઈએ. નાનપણથી જ જેવી આદત પાડો તેવી આદત પડી જાય છે. આજકાલ સંગનો દોષ ખૂબ ખરાબ છે. સંગ તારે કુસંગ બોરે. આ વિષય સાગર વૈશાલય છે. સતનો સત તો એક પરમપિતા પરમાત્મા છે, ગોડ ઇઝ વન કહેવાય છે. એ આવીને સત્ય વાત સમજાવે છે. બાપ કહે છે, હે રૂહાની બાળકો, હું તમારો બાપ તમારી સાથે રૂરિહાન કરી રહ્યો છું. મને તમે બોલાવો છો ને, એ જ જ્ઞાનના સાગર પતિત પાવન છે, નવી સૃષ્ટિના રચયિતા છે, જૂની સૃષ્ટિનો વિનાશ કરાવે છે. આ ત્રિમૂર્તિ તો પ્રસિદ્ધ છે. ઊંચામાં ઊંચા છે શિવ. અચ્છા, પછી સૂક્ષ્મ વર્તનમાં છે બ્રહ્મા વિષ્ણુ શંકર. એમના સાક્ષાત્કાર પણ થાય છે, કારણ કે પવિત્ર છે ને. એમને ચૈતન્યમાં આ આંખોથી જોઈ નથી શકાતા. અતિ નવધા ભક્તિથી જોઈ શકે છે. સમજો, કોઈ હનુમાનના ભક્ત હશે તો એમનો સાક્ષાત્કાર થશે. શિવના ભક્તને તો જુઠ્ઠું બતાવાયું છે કે પરમાત્મા અખંડ જ્યોતિ સ્વરૂપ છે. બાપ કહે છે, હું તો આટલું નાનકડું બિંદુ છું. તે કહે છે, અખંડ જ્યોતિ સ્વરૂપ અર્જુનને દેખાડ્યું છે. તેણે કહ્યું, બસ હું સહન નથી કરી શકતો. તેને દીદાર અર્થાત સાક્ષાત્કાર થયો તો આ ગીતામાં લખેલું છે. મનુષ્ય સમજે છે અખંડ જ્યોતિનો સાક્ષાત્કાર થયો. હવે બાપ કહે છે, આ બધી ભક્તિ માર્ગની વાતો દિલ ખુશ કરવાની છે. હું તો કહેતો જ નથી કે હું અખંડ જ્યોતિ સ્વરૂપ છું. જેમ બિંદુ જેવો તમારો આત્મા છે, એમ હું છું. જેમ તમે ડ્રામાના બંધનમાં છો, એમ હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું. બધા આત્માઓને પોતપોતાનો પાઠ મળેલો છે. પુનર્જન્મ તો બધાએ લેવાનો જ છે. નંબરવાર બધાએ આવવાનું જ છે. પહેલા નંબરવાળા પછી નીચે જાય છે. કેટલી વાતો બાપ સમજાવે છે. આ સમજાવ્યું છે કે સૃષ્ટિરૂપી ચક્ર ફરતું રહે છે. જેમ દિવસ પછી રાત આવે છે, તેમ કળિયુગ પછી સતયુગ, પછી ત્રેતા, પછી સંગમયુગ આવે છે. સંગમયુગ પર જ બાપ ચેન્જ અર્થાત પરિવર્તન કરે છે. જે સતો પ્રધાન હતા, હવે એ જ તમો પ્રધાન બન્યા છે, એ જ ફરી સતો પ્રધાન બનશે. બોલાવે પણ છે, હે પતિત પાવન આવો. તો હવે બાપ કહે છે, મન મના ભવ, હું આત્મા છું. મારે બાપને યાદ કરવાના છે. આ યથાર્થ રીતે કોઈ મુશ્કેલ સમજે છે. આપણા આત્માઓના બાપ કેટલા મીઠા છે. આત્મા જ મીઠું છે ને. શરીર તો ખતમ થઈ જાય છે, પછી તેમના આત્માને બોલાવે છે. પ્રેમ તો આત્મા સાથે જ હોય છે ને. સંસ્કાર આત્મામાં રહે છે. આત્મા જ વાંચે સાંભળે છે. દેહ તો ખતમ થઈ જાય છે. હું આત્મા અમર છું. પછી તમે મારા માટે રડો છો કેમ? આ તો દેહ અભિમાન છે ને. તમારો દેહમાં પ્રેમ છે, હોવો જોઈએ આત્મામાં પ્રેમ. અવિનાશી ચીજમાં પ્રેમ હોવો જોઈએ. વિનાશી ચીજમાં પ્રેમ હોવાથી જ લડતા ઝઘડતા રહે છે. સતયુગમાં છે દેહી અભિમાની, એટલે ખુશીથી એક શરીર છોડી બીજું લે છે. રડવા પીટવાનું કાંઈ પણ હોતું નથી. આપ બાળકોએ પોતાની આત્મ અભિમાની અવસ્થા બનાવવા માટે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. હું આત્મા છું, પોતાના ભાઈ અર્થાત આત્માને બાપનો સંદેશ સંભળાવું છું. અમારા ભાઈ આ ઓર્ગન્સ અર્થાત કર્મેન્દ્રિયો દ્વારા સાંભળે છે. એવી અવસ્થા જમાવો, બાપને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થતા રહેશે. સ્વયંને પણ આત્મા સમજો, તેમને પણ આત્મા સમજો. જ્યારે પાકી આદત થઈ જાય, આ છે ગુપ્ત મહેનત, અંતર્મુખ થઈને તે અવસ્થાને પાકી કરવાની છે. જેટલો સમય કાઢી શકો એટલો આમાં લગાવો. 8 કલાક તો ધંધો વગેરે ભલે કરો, નિંદર પણ કરો, બાકી આમાં લગાવો. 8 કલાક સુધી પહોંચવાનું છે, ત્યારે તમને ખૂબ ખુશી રહેશે. પતિત પાવન બાપ કહે છે, મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. જ્ઞાન તમને હમણાં જ સંગમ પર મળે છે. મહિમા બધી છે આ સંગમ યુગની, જ્યારે બાપ તમને જ્ઞાન સમજાવે છે. આમાં સ્થૂળ કોઈ વાત નથી. આજે તમે લખો છો તે બધું ખતમ થઈ જશે. નોંધ પણ એટલે જ કરે છે, તો પોઈન્ટ નોંધ કરવાથી યાદ રહેશે. કોઈની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે તો બુદ્ધિમાં યાદ રહે છે. નંબર વાર તો છે ને, મુખ્ય વાત બાપને યાદ કરવાના છે અને સૃષ્ટિ ચક્રને યાદ કરવાનું છે. કોઈ વિકર્મ નથી કરવાના, ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે, પવિત્ર જરૂર બનવાનું છે. ઘણા ખરાબ વિચારવાળા બાળકો સમજે છે, અમને આ ફલાણી બહુ જ ગમે છે, એમની સાથે હું ગંધર્વ વિવાહ કરી લઉં. પરંતુ આ ગંધર્વ વિવાહ તો ત્યારે કરાવે છે જ્યારે મિત્ર સંબંધી વગેરે ખૂબ હેરાન કરે છે, તો તેમને બચાવવા માટે. એવું થોડી બધા કહેશે અમે ગંધર્વ વિવાહ કરીશું, તેઓ ક્યારેય રહી નહીં શકશે. પહેલા દિવસે જ જઈને ગટરમાં પડશે, નામ રૂપમાં દિલ લાગી જાય છે. આ તો બહુ જ ખરાબ વાત છે. ગંધર્વ વિવાહ કરવા કોઈ માસીનું ઘર નથી. એકબીજા સાથે દિલ લગાવ્યું તો કહી દે છે ગંધર્વ વિવાહ કરીએ. આમાં સંબંધીઓએ ખૂબ ખબરદાર રહેવું જોઈએ, સમજવું જોઈએ. આ બાળકો કામના નથી. જેની સાથે દિલ લાગ્યું છે તેમનાથી હટાવી દેવા જોઈએ, નહીં તો વાત કરતા રહેશે. આ સભામાં ખૂબ ખબરદારી રાખવાની છે. આગળ ચાલીને ખૂબ કાયદેસર સભા લાગશે. આવા આવા વિચારવાળાને આવવા નહીં દેશે. જે બાળકો રૂહાની સર્વિસ અર્થાત સેવા પર તત્પર રહે છે, જે યોગમાં રહીને સર્વિસ કરે છે, એ જ સતયુગી રાજધાની સ્થાપન કરવામાં મદદગાર બને છે. સર્વિસેબલ અર્થાત સેવાધારી બાળકોને બાપનું ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન છે. આરામ હરામ છે. જે ખૂબ સર્વિસ કરે છે તે જરૂર રાજા રાણી બનશે. જે જે મહેનત કરે છે આપ સમાન બનાવે છે. એમનામાં તાકાત પણ રહે છે. સ્થાપના તો ડ્રામા અનુસાર થવાની જ છે. સારી રીતે બધા પોઈન્ટ્સ ધારણ કરી પછી સર્વિસમાં લાગી જવું જોઈએ. આરામ પણ હરામ છે. સર્વિસ જ સર્વિસ, ત્યારે ઉચ્ચ પદ મેળવશે. વાદળ આવ્યા અને રિફ્રેશ થઈને ગયા. સર્વિસ પર સર્વિસ તો તમારી ખૂબ નીકળશે. જાત જાતના ચિત્ર નીકળશે જે મનુષ્ય ઝટ સમજી જાય. આ ચિત્ર વગેરે પણ ઇમ્પ્રૂવ થતા જશે અર્થાત સુધરતા જશે. આમાં પણ જે આપણા બ્રાહ્મણ કુળના હશે તે સારી રીતે સમજશે. સમજાવવા વાળા પણ સારા છે તો કંઈક સમજશે. જે સારી રીતે ધારણ કરે છે, બાપને યાદ કરે છે, તેમના ચહેરાથી જ ખબર પડી જાય છે. બાબા, અમે તો તમારી પાસેથી પૂરો વારસો લઈશું તો તેમની અંદર ખુશીના ઢોલ વાગતા રહેશે. સર્વિસનો ખૂબ શોખ હશે. રિફ્રેશ થયા અને આ ભાગ્યા. સર્વિસ માટે દરેક સેવા કેન્દ્રોથી ખૂબ તૈયાર થવા જોઈએ. તમારી સર્વિસ તો ખૂબ ફેલાતી જશે, તમારી સાથે મળતા જશે. અંતે એક દિવસ સંન્યાસી પણ આવશે. હમણાં તો તેમની રાજાઈ છે, તેમના પગમાં પડે છે, પૂજે છે. બાપ કહે છે આ ભૂત પૂજા છે. મારે તો પગ નથી એટલે પૂજવા પણ નહીં દેશે. મેં તો આ તન લોન લીધેલું છે એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. આ સમયે આપ બાળકો ખૂબ સૌભાગ્યશાળી છો, કારણ કે તમે અહીં ઈશ્વરીય સંતાન છો. ગાયન પણ છે. આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, તો જે બહુકાળથી અલગ રહ્યા છે એ જ આવે છે. તમને જ આવીને ભણાવું છું. શ્રી કૃષ્ણનો આ અંતિમ જન્મ છે એટલે નામ પણ આ એકનું શ્યામ સુંદર પડ્યું છે. શિવની તો કોઈને ખબર જ નથી કે શું ચીજ છે. આ વાત બાપ જ આવીને સમજાવે છે. હું છું પરમ આત્મા, પરમ ધામમાં રહેવા વાળો. તમે પણ ત્યાંના રહેવા વાળા છો. હું સુપ્રીમ પતિત પાવન છું. તમે હમણાં ઈશ્વરીય બુદ્ધિવાળા બન્યા છો. ઈશ્વરની બુદ્ધિમાં જે જ્ઞાન છે એ તમને સંભળાવી રહ્યા છે. સતયુગમાં ભક્તિની વાત નથી હોતી. આ જ્ઞાન તમને હમણાં મળી રહ્યું છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લથા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, અંતર્મુખી બનીને પોતાની અવસ્થાને જમાવવાની છે. અભ્યાસ કરવાનો છે. હું આત્મા છું. પોતાના ભાઈ આત્માને બાપનો સંદેશ આપું છું. આમ આત્માભિમાની બનવાની ગુપ્ત મહેનત કરવાની છે. રૂહાની સર્વિસનો શોખ રાખવાનો છે. આપ સમાન બનાવવાની મહેનત કરવાની છે. સંઘનો દોષ ખૂબ ખરાબ છે, તેનાથી પોતાને સંભાળવાના છે. ઉલટું ખાવા પીવાની આદત નથી પાડવાની. વરદાન છે. વિશ્વ કલ્યાણના કાર્યમાં સદા બિઝી રહેવા વાળા વિશ્વના આધારમૂર્ત ભવ. વિશ્વ કલ્યાણના કાર્યમાં સદા બિઝી રહેવા વાળા વિશ્વના આધારમૂર્ત ભવ. વિશ્વ કલ્યાણકારી બાળકો સ્વપ્નમાં પણ ફ્રી નથી રહી શકતા. જે દિવસ રાત સેવામાં બિઝી રહે છે એમને સ્વપ્નમાં પણ ઘણી નવી નવી વાતો, સેવાના પ્લાન અથવા રીત દેખાય છે. તે સેવામાં બિઝી હોવાના કારણે પોતાના પુરુષાર્થના વ્યર્થથી અને બીજાઓના પણ વ્યર્થથી બચેલા રહે છે. એમની સામે બેહદ વિશ્વના આત્માઓ સદા ઇમ જ રહે છે. એમને જરા પણ અલબેલાપણું આવી નથી શકતું. એવા સેવાધારી બાળકોને આધારમૂર્ત બનવાનું વરદાન પ્રાપ્ત થઈ જાય છે. સ્લોગન છે સંગમ યુગની એક એક સેકન્ડ વર્ષોના સમાન છે, એટલે અલબેલાપણામાં સમય નહીં ગુમાવો. સંગમ યુગની એક એક સેકન્ડ વર્ષોના સમાન છે એટલે અલબેલાપણમાં સમય નહીં ગુમાવો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો. આજની પોઈન્ટ છે, જેમની સાથે સ્વયં સર્વશક્તિમાન બાપ કમ્બાઇન્ડ છે, સર્વશક્તિઓ સ્વતઃ એમની સાથે હશે. જ્યાં સર્વશક્તિઓ છે ત્યાં સફળતા ન હોય, આ અસંભવ છે. કોઈ સારો સાથી લૌકિકમાં પણ મળી જાય છે તો તેને છોડી નથી શકતા, આ તો અવિનાશી સાથી છે, ક્યારેય દગો આપવા વાળો સાથી નથી. સદા જ સાથ નિભાવવા વાળા સાથી છે, તો સદા સાથે સાથે રહો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.